નમસ્કાર, આકાશવાણી સમાચાર. જયેશ વેગડે વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે યુએઈ, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઇટલીની 6 દિવસની મુલાકાત માટે રવાના થશે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ભારતની અધ્યક્ષતામાં બ્રિક્સ વધુ સમાવિષ્ટ વિશ્વ વ્યવસ્થાના નિર્માણ માટે સાથે મળીને કામ કરશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે આંધ્રપ્રદેશના પુટ્ટપર્થીમાં અનેક એરોસ્પેસ અને સંરક્ષણ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે. ઉત્તરપ્રદેશમાં છેલ્લા 36 કલાકમાં વરસાદ, વાવાઝોડા અને વીજળી પડવાથી 111 લોકોના મોત અને 200 લોકો ઘાયલ. સરકારે એડવાન્સ ઓથોરાઇઝેશન સ્કીમ હેઠળ સોનાની આયાત પર 100 કિલોગ્રામની મર્યાદા નક્કી કરી અને ભારતીય વુશુ ખેલાડી અર્પણા દહિયાએ 11મી સાંડા વિશ્વકપમાં સુવર્ણચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સંયુક્ત આરબ અમીરાત, યુએઈ, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે, ઇટલીની 6 દિવસની મુલાકાત માટે રવાના થશે. 5 દેશોના તેમના પ્રવાસના પ્રથમ તબક્કામાં શ્રી મોદી આજે યુએઈ પહોંચશે, જ્યાં તેઓ રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નહયાન સાથે મુલાકાત કરશે. બંને નેતાઓ દ્વિપક્ષીય મુદ્દાઓ, ખાસ કરીને ઉર્જા સહયોગ તેમજ પરસ્પર હિતના પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ ચર્ચા કરશે. મીડિયા સાથે વાત કરતા વિદેશ મંત્રાલયમાં પશ્ચિમી બાબતોના સચિવ અઝીમ મહાજને જણાવ્યું કે ઉર્જા બંને દેશોના સંબંધોનો મુખ્ય આધારસ્તંભ છે. તેમણે નોંધ્યું હતું કે ગયા વર્ષે યુએઈ ભારતનો ક્રૂડ ઓઇલનો સૌથી ચોથો મોટો સ્ત્રોત હતો, જે ભારતની તેલ જરૂરિયાતના લગભગ 11% પૂર્ણ કરે છે. તેમણે ઉમેર્યું હતું કે ભારતીય કંપનીઓએ અબુધાબી નેશનલ ઓઇલ કંપની સાથે દર વર્ષે આશરે 45 લાખ મેટ્રિક ટન માટે લાંબા ગાળાના એલએનજી કરારો મેળવ્યા છે. ભારત એલપીજીનો લગભગ 40% હિસ્સો યુએઈમાંથી આયાત કરે છે. ભારતીય કંપનીઓએ યુએઈ તેલ કંપનીઓમાં રોકાણ કર્યું છે. પ્રધાનમંત્રી મોદીની સંયુક્ત આરબ અમીરાતની 8મી મુલાકાત પ્રસંગે યુએઈમાં ભારતના રાજદૂત દીપક મિત્તલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીની મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે આ પ્રદેશ અભૂતપૂર્વ વિકાસ અને પડકારોનો સામનો કરી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે આ વર્ષે ભારતની અધ્યક્ષતામાં બ્રિક્સ બહુપક્ષીયતાને મજબૂત કરવા, ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવા, આર્થિક સ્થિતિસ્થાપકતા વધારવા અને વધુ સમાવિષ્ટ વૈશ્વિક વ્યવસ્થા બનાવવા માટે સાથે મળીને કામ કરશે. નવી દિલ્હીમાં બ્રિક્સ દેશોના વિદેશમંત્રીઓ અને પ્રતિનિધિમંડળના વડાઓ સાથે વાત કરતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે વિકાસશીલ દેશો વચ્ચે સહયોગ વધારવા અને વૈશ્વિક દક્ષિણની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે બ્રિક્સ એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે. અગાઉ બ્રિક્સ વિદેશમંત્રીઓની બેઠકમાં વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું હતું કે શાંતિ અને સુરક્ષા વૈશ્વિક વ્યવસ્થાના કેન્દ્રમાં છે. તેમણે ભાર મૂક્યો હતો કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષો, આર્થિક અનિશ્ચિતતાઓ અને વેપાર, ટેકનોલોજી અને આબોહવા સંબંધિત પડકારો વૈશ્વિક પરિદર્શનને અસર કરી રહ્યા છે.
हम ऐसे समय में मिल रहे हैं जब दुनिया तेजी से बदल रही है. अंतर्राष्ट्रीय तनाव, संघर्ष, आर्थिक अनिश्चितता और व्यापार, तकनीक तथा जलवायु से जुड़ी चुनौतियां वैश्विक स्थिति को प्रभावित कर रही हैं. ऐसे समय में ब्रिक्स से सकारात्मक और स्थिर भूमिका निभाने की उम्मीद बढ़ी है. आज कई देश ऊर्जा, भोजन, उर्वरक, स्वास्थ्य सुरक्षा और वित्तीय सहायता जैसी चुनौतियों का सामना कर रहे हैं. ब्रिक्स उन्हें इन समस्याओं से बेहतर तरीके से निपटने में સહાયતા કરી શકતા હૈ.
આ બેઠકમાં બ્રાઝિલ, રશિયા, ઈરાન, ઇન્ડોનેશિયા, મલેશિયા, યુએઈ, દક્ષિણ આફ્રિકાના વિદેશમંત્રીઓ ભાગ લઈ રહ્યા છે. બેઠક દરમિયાન બ્રિક્સ સભ્ય દેશોના વિદેશમંત્રીઓ પરસ્પર હિતના વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર મંતવ્યોનું આદાન પ્રદાન કરશે. આગામી રાષ્ટ્રીય પાત્રતા સહ પ્રવેશ પરીક્ષા નીટની તૈયારીઓની સમીક્ષા કરવા માટે ગઈકાલે સાંજે શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના નિવાસસ્થાને એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. નીટ પરીક્ષાને સુચારુ અને અસરકારક રીતે યોજવા માટેના વિવિધ પાસાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં ઉચ્ચ અધિકારીઓ સહિત અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. કેન્દ્રીય તપાસ સંસ્થા સીબીઆઈએ અનિલ ધીરુભાઈ અંબાણી એડીએ ગ્રુપની કંપનીઓમાંથી એક રિલાયન્સ કમ્યુનિકેશન લિમિટેડ સામે નોંધાયેલા કેસના સંદર્ભમાં મુંબઈ, ગુરુગ્રામ અને બેંગલુરૂમાં 7 જગ્યાઓ પર દરોડા પાડ્યા છે. એક નિવેદન અનુસાર કંપનીના તાત્કાલિક ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર અને ડિરેક્ટરોના નિવાસસ્થાનો પર દરોડા પાડવામાં આવ્યા હતા, જેઓ 2015-2017 દરમિયાન કંપનીમાં કાર્યરત હતા. સીબીઆઈએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક મહિનામાં વિવિધ જાહેર ક્ષેત્રોની બેન્કો અને એલઆઈસી દ્વારા અનિલ અંબાણીના નેતૃત્વ હેઠળના રિલાયન્સ ગ્રુપ સામે હજારો કરોડ રૂપિયાના કથિત છેતરપિંડીના 7 કેસ નોંધાયા છે. આ કેસમાં કુલ કથિત નુકસાન 27,337 કરોડ રૂપિયા છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે આંધ્રપ્રદેશના શ્રી સત્યસાઈ જિલ્લાના પુટ્ટપર્થીમાં અનેક એરોસ્પેસ અને સંરક્ષણ પ્રોજેક્ટ્સના શિલાન્યાસ સમારોહમાં ઉપસ્થિત રહેશે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે એરોનોટિકલ્સ ડેવલપમેન્ટ એજન્સીના એરક્રાફ્ટ ઇન્ટિગ્રેશન અને ફ્લાઇટ ટેસ્ટ સેન્ટરનો શિલાન્યાસ કરવામાં આવશે. એરક્રાફ્ટ ઇન્ટિગ્રેશન પરીક્ષણ, ચકાસણી અને પ્રમાણપત્ર માટેની આ સુવિધા એડવાન્સ મીડિયમ કોમ્પેક્ટ એરક્રાફ્ટ પ્રોગ્રામના વિકાસને વેગ આપશે. સંરક્ષણ મંત્રી આનાકાપલ્લી જિલ્લાના ટી સિરાસાપલ્લી ગામમાં ભારત ડાયનેમિક્સ લિમિટેડની નવી અત્યાધુનિક નૌકાદળ સિસ્ટમ મેન્યુફેક્ચરિંગ સુવિધાનો પણ શિલાન્યાસ કરશે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુ પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ aianews_abadને ફોલો કરશો. ઉત્તરપ્રદેશમાં છેલ્લા 36 કલાકમાં વરસાદ, વાવાઝોડા અને વીજળી પડવાથી 111 લોકોના મોત થયા છે અને 200 લોકો ઘાયલ થયા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જિલ્લા અધિકારીઓ અને સંબંધિત અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળનું મૂલ્યાંકન કરવા નિર્દેશ આપ્યો છે. તેમણે કહ્યું કે વળતર અંગેની માહિતી દર 3 કલાકે પૂરી પાડવામાં આવે. સરકારે એડવાન્સ ઓથોરાઇઝેશન સ્કીમ હેઠળ સોનાની આયાત પર 100 કિલોગ્રામની મર્યાદા નક્કી કરી છે. આ યોજના જવેરાત નિકાસકારોને શૂન્ય ડ્યુટી પર કાચા માલની આયાત કરવાની મંજૂરી આપે છે. વિદેશ વેપાર મહાનિદેશાલયે જાહેર નોટિસમાં જણાવ્યું કે નિકાસકારો આ યોજના હેઠળ એક સમયે મહત્તમ 100 કિલોગ્રામ સોનું ડ્યુટી ફ્રી આયાત કરી શકશે. એક અહેવાલ.
ये योजना आभूषण निर्यातकों को शून्य शुल्क पर कच्चे माल का आयात करने की अनुमति देती है. विदेश व्यापार महानिदेशालय ने एक सार्वजनिक सूचना में कहा है कि इस योजना के अंतर्गत निर्यातक एक बार में अधिकतम 100 किलोग्राम सोना ही बिना किसी शुल्क के मंगा सकते हैं. महानिदेशालय ने पहली बार आवेदन करने वालों के लिए विनिर्माण संयंत्रों का भौतिक निरीक्षण अनिवार्य कर दिया है ताकि उसकी परिचालन स्थिति और क्षमता का पता लगाया जा सके. इसमें यह भी कहा गया है कि दोबारा बिना शुल्क सोने के आयात के लिए कंपनी को अपने पिछले टारगेट का कम से कम 50% निर्यात पूरा करना होगा. समाचार कक्ष से जया भारती.
વૈશ્વિક સ્તરે ઉર્જાના ભાવમાં વધારા વચ્ચે તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 3 રૂપિયાનો વધારો કર્યો છે. નવી દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 94.77 રૂપિયાથી વધીને 97.77 રૂપિયા પ્રતિ લીટર થયો છે, જ્યારે ડીઝલનો ભાવ 87.67 રૂપિયાથી વધીને 90.67 રૂપિયા પ્રતિ લીટર થયો છે. તેવી જ રીતે મુંબઈમાં પેટ્રોલનો ભાવ 106.68 રૂપિયા પ્રતિ લીટર થયો છે અને ડીઝલનો ભાવ 93.14 રૂપિયા પ્રતિ લીટર થયો છે. ભારતીય વુશુ ખેલાડી અપર્ણા દહિયાએ મકાઉમાં યોજાયેલ 11મી સાંડા વિશ્વકપ મહિલાના 52 કિલોગ્રામ વજન વર્ગમાં સુવર્ણચંદ્રક જીત્યો. અપર્ણાએ ગઈકાલે ફાઇનલમાં વર્તમાન વિશ્વ ચેમ્પિયન વિયેતનામની થી ફ્યુઓંગ ન્યાંગ ન્યોંગને સીધા સેટથી પરાજય આપ્યો હતો. 12 મેથી શરૂ થયેલી આ સ્પર્ધામાં ભારતનો આ પ્રથમ સુવર્ણચંદ્રક છે. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે સંસ્કૃતિ ભુંડિયા.
આજના અખબારોમાં વિવિધ સમાચારોને પ્રાધાન્ય અપાયું છે. સંદેશ અને ગુજરાત સમાચાર લખે છે કે યુપીમાં આંધી તોફાનનો કાળો કેર, 100થી વધુના મોત. દિવ્ય ભાસ્કર લખે છે કે સીએમનું ચાર્ટર્ડ માત્ર ઇમરજન્સીમાં જ ઉડશે, કોર્પોરેટ જેટ બુકિંગમાં 90% સુધી ઘટાડો. ફૂલછાબ લખે છે કે મોંઘવારીમાં જથ્થાબંધ વધારો, જથ્થાબંધ ફુગાવો બમણો. અને નવ ગુજરાત સમય લખે છે કે તાઇવાન મુદ્દે ટ્રમ્પને જિનપિંગની ચેતવણી.
અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે યુએઈ, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઇટલીની 6 દિવસની મુલાકાત માટે રવાના થશે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ભારતની અધ્યક્ષતામાં બ્રિક્સ વધુ સમાવિષ્ટ વિશ્વ વ્યવસ્થાના નિર્માણ માટે સાથે મળીને કામ કરશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આંધ્રપ્રદેશના પુટ્ટપર્થીમાં અનેક એરોસ્પેસ અને સંરક્ષણ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે. ઉત્તરપ્રદેશમાં છેલ્લા 36 કલાકમાં વરસાદ, વાવાઝોડા અને વીજળી પડવાથી 111ના મોત અને 200 લોકો ઘાયલ. અને ભારતીય વુશુ ખેલાડી અપર્ણા દહિયાએ 11મી સાંડા વિશ્વકપમાં સુવર્ણચંદ્રક જીત્યો. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.